भव संभव भीति भेदनम सुख संपत करुणा निकेतन व्रतदान तपक्रिया सहजानंद गुरु भजे सदा सहजानंद गुरु भजे
विक्रम संवत 2075 आसो सुद पांचम गुरुवार तारीख 3/10/2019 श्री स्वामीनारायण मंदिर वड़ताल धाम आयोजित सवारनी कथा वड़ताल सभा मंडप में आज मारे ओरले भाग 8 प्रथम पदनी छेल्ली नवमी कड़ी ऊपर आपने आया छे
रेशमी कोरनो रे करमा छायो छे रुमाल
रेशमी कोरनो रे करमा छायो छे रुमाल
रेशमी कोरनो रे करमा छायो छे रुमाल
रेशमी
થયો નિહાલ
પ્રેમાનંદ તોરે છબી નિરખી થયો નિહાલ
પ્રેમાનંદ તોરે એ છબી નિરખી થયો નિહાલ
પ્રેમાનંદ તોરે એ છબી નિરખી થયો નિહાલ
આજ મારે ઓરડે રે હે આવ્યા અવિનાશી અલબેલ
કે આજ મારે ઓરડે રે કે આવ્યા
ભાઈ મેં બોલાવ્યા રે સુંદર સોગાવાલો છેલ
ભાઈ મેં બોલાવ્યા રે સુંદર સોગાવાલો છેલ
આજ મારે ઓરડે રે આગા અવિનાશી અલબેલ
આજ મારે ઓરડે રે
એ આગા અવિનાશી એ છબી નિરખી થયો નિહાલ પ્રેમાનંદ સ્વામીનું એવું દ્રઢપણે માનવું છે કેવળ માનવું નહીં નિજ અનુભવ પ્રયોગ સિદ્ધ ખુદે અપનાવેલી અજમાવેલી વાત કે અક્ષરધામાથી પતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું કોઈને દર્શન થઈ જાય એનો ભેટો થઈ જાય એમાં ચિત્ત લાગી જાય એ માણસ ન્યાલ થઈ જાય પૂરું કેમ જે એ મૂર્તિ જ એવી છે એમાં એવો સહજ ચમત્કાર છે અસલ જડીબુટ્ટી સાચી ચિંતામણી અમર વર પુરુષોત્તમ નારાયણ એનો મહિમા ચાર વેદ ઉપનિષદો સર્વે મહાભારતાદિ ઇતિહાસ સર્વે પુરાણો સદગ્રંથ માત્ર ખૂબ પોકારી પોકારીને ગાય છે છતાં પણ કહેવું હોય તો કહી શકાય છે એમાંથી રજ જેટલો તે ગાઈ શક્યા નથી એવા છે પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ અક્ષરધામાધિપતિ શ્રી હરિજી મહારાજ બસ એને આપણે પ્યાર કરીએ. કેવા કેવા જીવના કેવી રીતે એમણે ચપટી વગાડતામાં કલ્યાણ કર્યા. કાલે એક બે મુસલમાનની વાત કરી હતી તો આજે એ કરદો. સનાતન ધર્મમાં માનનારા, વેદમાં માનનારા, ઉપનિષદમાં માનનારા, પુરાણોમાં માનનારા, ગીતા ભાગવત મહાભારતને માને, રામાયણને માને, આવો બધો સનાતન હિન્દુ સમાજ ભગવાનમાં ખેંચાય, સંતમાં ખેંચાય, પગે લાગે, સેવા કરે, પૂજા કરે અને એનું કલ્યાણ થાય, કઈ મોટી વાત? થાય જ. પરંતુ સ્વામિનારાયણ ભગવાને તો પલલ ભક્ષી, માંસના ખાનારા, દારૂના પીનારાના પણ એને શુદ્ધ કરીને આત્યંતિક મોક્ષ કર્યા. એ છે ભગવાન સ્વામિનારાયણની વિશેષતા. આ જગતમાં કોઈને પુત્ર જોતો હોય, કોઈને સારું મકાન જોતું હોય, કોઈને સંપત્તિવાળા થવું હોય તો દેવો ઈશ્વરો બધા છે જ. અરે ત્રણે ગામને સીમાડે મઢી કરીને કોઈ બાપુ માળા ફેરવતા હોય, એનો જો આશીર્વાદ મળી જાય ને તો એ ઘરે પારણું બંધાય. એને અમે બહુ મોટી વાત માનતા નથી, પણ આદિ અનાદિ મૂળ માયા એનો ત્યાગ કરાવીને જીવને આઠ આવરણ પાર ચિદાકાશ ધામમાં દિવ્ય મૂર્તિમાન સાકાર બનાવી, દિવ્ય મૂર્તિ ચૈતન્ય આનંદ ઘન પ્રભુ પુરુષોત્તમમાં જોડી દેવો, એ કામ કાંઈ નાનું સૂનું નથી, એ બહુ મોટું કામ છે. અને એવા તોતિંગ જેવા કામ એક બે જીવના નહીં, કોટાન કોટી જીવના ભગવાન સ્વામિનારાયણે સહજમાં કર્યા, રમતા રમતા કર્યા. જીવનું કલ્યાણ કરવું એ તો સ્વામિનારાયણને જાણે કંઈ વિષાદમાં જ નહીં, એ તો પુરુષોત્તમ નારાયણ ભગવાન કૃષ્ણ નારાયણથી થાય. પણ પરમાત્મા પરબ્રહ્મ વિના જીવાત્માઓના આત્યંતિક કલ્યાણ થઈ ના શકે, આ એક અદ્ભુત વાત છે. મુચુકુંદ રાજાએ બહુ તપ કર્યું, પછી દેવો અને દાનવોનું યુદ્ધ થયું તો મુચુકુંદ રાજા દેવોનો પક્ષ લઈ દાનવો સાથે યુદ્ધ કરે છે અને દેવોને વિજય અપાવે છે. એક માનવ શરીર ધારી રાજા, એના ઉપર બધા દેવતાઓ ખૂબ પ્રસન્ન થઈ જાય છે. ભાગવતમાં ભગવાન વ્યાસની લખેલી આ સ્ટોરી છે. દેવતાઓ રાજી થઈ જાય છે કે તમે અમારી ખૂબ સેવા કરી, અમારે પક્ષે રહ્યા, અમારી મદદે રહ્યા, અમને વિજય અપાવવામાં તમે બહુ મોટો અગ્રેસર થઈને ફાળો આપ્યો, વરદાન માગો માગો તે આપીએ. ત્યારે મુકુંદ રાજાએ એમ કહ્યું કે મારો મોક્ષ કરો. ત્યારે દેવતાઓએ એવું કહ્યું કે મોક્ષ કરવાનું કામ પરમાત્માનું છે. પરાત્પર પર બ્રહ્મ શ્રી હરિજીનું કામ છે. અમે દેવ દેવીઓ તમને આ લોકના સુખ આપીએ, વધીને તમને સ્વર્ગનું સુખ દઈ દઈએ, પણ માયા પર સર્વ રીતે ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં તમને જોડીને એ આનંદમાં ડૂબાડી દેવા એ કામ તો એ આનંદના દાતા પરમાત્માનું છે, અમારું નહીં. ત્યારે મુચુકુંદ કે ત્યારે પછી આ મેં બધી સેવા કરી એનું તારે શું મનફળ? તો કે બીજું કાંઈક માગો. હવે તમે જે મારે જોતું છે એ તો આપી શકો એમ છે નહીં, પણ શું કરીએ, અમે લાચાર છીએ, આમ નારાજ ના થઈ જાઓ. બીજું માગશો તો અમે પ્રેમથી આપીશું, અમારે આપવું જ છે, પણ જે અમારા વશની વાત નહીં, અમારી પાસે જે છે નહીં દુકાનમાં એ તમે માગો, અમારે ક્યાંથી લાવવું? રાજા કે મેલો માથાકૂટ, તો હું તમારા માટે લડી લડીને થાક્યો છું બહુ, મને એવી ઊંઘ આપી દો ને કોઈ ડિસ્ટર્બ ન થવો જોઈએ, અને સાંભળી લો, મને કોઈ જગાડે ને એ બળીને ભસ્મ થઈ જાય. દેવતાઓ કે તથાસ્તુ, જાઓ ગિરનારની ગુફામાં હોઈ જાઓ. ઊંઘી ગયા, વર્ષો ગયા. પેલો કાળ યવન વાહે પડી ગયો હતો ને ભગવાનની, એને ભગવાન છે ને રણ છોડીને ભાગ્યા, અને રણછોડ નામ પડ્યું ને દોડતા દોડતા એને એ ગુફામાં લઈ ગયા. ત્યાં જઈને પિતામર ઓઢાડીને ભગવાન પાછળ હંતાઈ ગયા. ઓલ્યો આવીને કે કાળિયા કપટી માળો આઈ હોઈ ગયો એમ કરીને મેલી પાટું હોટ, અને મુચુકુંદ રાજાની ઊંઘ તૂટી, અને દેવતાઓનું વરદાન હતું જે જગાડે એ બળીને ભસ્મ થઈ જાય. તરત જ ભસ્મ થઈ ગયો. બોલો, દેવી દેવતાઓના વરદાનમાં પણ દમ છે, એ આવા કામ કરી શકે છે, પણ મોક્ષ આપવાનું કામ તો પરમાત્માનું છે. કેમ? વ્યાસનો મત છે, ભાગવતનો મત છે. જગત બચારું આવા બધા ગ્રંથોનો કાંઈ અભ્યાસ કરી જાણતું ન હોય, એને ધૂન ચડે એવું બધું બોલે ને એવું બધું લખે ને એવું બધું સોલે, પણ જરા ભાગવત વાંચે, વિષ્ણુ પુરાણ વાંચે, વ્યાસની કૃતિઓને વાંચે. વ્યાસ તો ભગવાનનો જ્ઞાન અવતાર હતો, વિદ્વાન માણસ સમજે, એને બધી ખબર પડે કે પરમાત્માથી શું થાય અને દેવી દેવતાઓથી શું થાય, દેવી અને દેવતાઓમાં ડિફરન્સ શું છે, એ પણ ભાગવત આદિ સત્શાસ્ત્રના અભ્યાસી વિદ્વાન પુરુષો જાણે. બીજા બધાને એમાં કાંઈ ચાંચ ખૂત એવું છે નહીં. એવા ભગવાન સ્વામિનારાયણ, એમણે કંઈક જીવાત્માઓને મોક્ષ આપ્યો, માટે એ સર્વોપરી ભગવાન છે. મોક્ષ આપ્યો એટલે સહજમાં આપ્યો, ગમે એવા પાપી જીવને પણ કલ્યાણ કરીને એને ઠેઠ પુગાડ્યો. અને એવા ભગવાન આપણને આપણા ઈષ્ટ દેવ તરીકે જ્યારે મળ્યા છે, અને વડતાલમાં પોતે પોતાને હાથે હરિકૃષ્ણ મહારાજના નામે બિરાજા છે, ત્યારે આપણે બધા ધન્ય ધન્ય થઈ ગયા છીએ. ધન્ય ધન્ય, ગૌરવ રાખવું, મહિમા રાખવો, કેફ રાખવો, તો જ જે મળ્યું છે ને એનો લાભ થાય. અંદરથી સતત આનંદ આવ્યા જ કરે, એ આનંદ ક્યારેય ખૂટે નહીં, અરે ક્ષીણ પણ ન પડે. અરે કહું, વધતો જાય, દિન પ્રતિદિન વધતો જાય એ રસ, એમાં બાઢ આવતી જાય. પણ મહિમા વગરના લોખા માણસને તો અંતરમાં પરમાત્મા અંદરના ઓરડે સાક્ષાત છે, છતાંય પણ કાંઈ જાણ નથી એવું જ રહે. મહિમા બહુ મોટી વાત છે. એટલે આપણે વડતાલમાં આવનાર વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના પૂર્વ કાળમાં ભગવાન સ્વામિનારાયણનો મહિમા ગાવા વડતાલ સભા મંડપમાં આવ્યા છીએ. આજ મારા ઓરડે એ પદના માધ્યમે મહારાજનો મહિમા ગાઈએ છીએ. આને કહેવાય હરિગુણગાન કર્યા. અને સાંજે માધવદાસ સ્વામી વિરચિત શ્રી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગરની કથા કરી, અને આપણે બધા એ ભગવાન પુરુષોત્તમના મહિમાના કેફવાળા થઈ, ભગવાનના સ્વરૂપના સુખવાળા થઈ, આનંદથી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની સેવા કરવી છે. આનંદથી કરી લેવું છે ને, ફેરી એ મોકા આયે ના આયે, ન જાને કબ શામ ઢલ જાયેગી આયુષ્ય કી, એ કામ કર લેના ચાહીએ. નસીબદાર માણા હોય એને ભગવાનની, ભગવાનના સાધુની, ભગવાનના ભક્તની સેવા કરવાનો અવસર સાંપડે, શક્તિ સાંપડે, સમય સાંપડે, સંજોગો મળી જાય. તમે બધા બેઠા છો, હું તમને બે હાથ જોડીને વંદન કરું છું કે તમારી ઉપર મહારાજની હરિભક્તો કેટલી કૃપા છે. ભાઈઓ બહેનો ઉપર તમે થોડા સંતો થઈ ગયેલા છો, ઘરબાર પરિવાર સંસાર વ્યવહાર અને હોળી દિવાળીનો મહિનો, આમાં તો બધાને કેટલાય કામ હોય, બાયુ નહીં હોય ને ભાઈઓ નહીં હોય. ભાઈઓને આ છેલ્લો મહિનો એટલે અનેક પ્રકારના કામ પૂરા કરવાના હોય, અને બહેનોને ઘર સાફ કરવા, ધૂણ ધોણ વગેરે બધું, પણ બધોય સંસાર પડ્યો મૂકીને તમે વડતાલ ધામમાં ભગવાન સ્વામિનારાયણની સેવામાં આવી ગયા છો. તમે હવે અમારાથી કમ ન ગણાવાય રહો ત્યાં સુધી. ફાલા ભક્તો, ફાવ્યા રે ફાવ્યા, આપણે ખરેખર ફાવ્યા. કરી લેજો, જેટલું થાય એટલું કરી લેજો, કાલ હવારે માંદા પડીએ કાંઈ ન થાય, ક્યાંક અટવાઈ જઈએ કશું ન થાય. હાથમાં બાજી છે, કરી લેવો, ન જાણે કાલ કોણે જોઈશ. આ દુનિયામાં જેણે સમયસર કામ કરી લીધું એણે કરી લીધું, થોડા ઘણા આટા મારવામાં, વિચારમાં, ગોથા ખાવામાં રહ્યા એ બધા એમનામ રહ્યા. ફેલ ગયા છે કેટલાયના માનવ શરીર આવી ગરવી ગુજરાતમાં. બીજે ફેલ જાય અરબસ્થાનમાં ન્યા તો સમજ્યા, જ્યાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતાના અક્ષર મુક્તોને લઈને આવ્યા અને ઉઘાડે પગે વિચર્યા, એવી આ રમણ રેતી જેવી ભૂમિ, અહીંયા જન્મીને ઘણા ગોથા ખાઈ ગયા, બોલો ના કરી શક્યા સાવધાન થઈને પોતાના આત્માનું કલ્યાણ. ગડબડ ગોટાળા કર્યા જીવનમાં, ન કરવાના ધંધા કર્યા, ભગવાનને ન ગમે એવા બધા લફડા કર્યા, મર્યા. માટે આપણને તો ભગવાન હરિકૃષ્ણ મહારાજે દયા કરીને કાંઈક થોડા ઘણા બે ચાર જ્ઞાનના છાંટા નાખ્યા છે, સાવધાન થઈને ભગવાનની આજ્ઞામાં રહીને ભગવાનને રાજી કરવા, શ્વાસે શ્વાસ લેવા અને લોહીનું કણે કણ બાળવું અને જિંદગીની ક્ષણે ક્ષણે એમાં વાપરવી. ઓકે, વાહ. ધન ધન નિર્ખ્યા તેના ભાગ્ય, એ છબી નિરખી થયો નિહાલ. આવા બધા આજ મારે ઓરડેના પદના જોરદાર વાક્યો છે. પરમ ચૈતન્યાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના ચરિત્રો એમાંનું 92મું ચરિત્ર આપની આગળ પ્રસ્તુત કરું છું. દાદાના દરબારમાં ઘોડાની ખરીદી માટે એકવાર ઘોડા જોવા એક સોદાગર આવ્યો. મસ્ત વાત છે. આ લેખકે જોયેલું છે, એમ કહે છે આ સ્થળે આ ઘટના ઘટી હતી, હું સાક્ષી છું. દુનિયા શું જાણે, એને શું ખબર, અમે અમારી આંખે જોયું છે. અને પછી લખ્યું છે, દુનિયાને છેતરનારા સાધુ અમે નહીં, સત્યને વરેલા સંતો છીએ, સમાજના કલ્યાણની ભાવના લઈને ભગવા પહેર્યા છે. સોદાગર આવ્યો અને એ મુસલમાન હતો, ઘોડા ખરીદવા હતા એને. તે ઘોડા જોવા સારું ઘોડશાળમાં ગયો ને ઘોડો જોઈ, મહારાજની મુલાકાત કરવી હતી એટલે ઘોડશાળની ઓસરીએ બેઠો. સહજાનંદ સ્વામી મિલેંગે, કિસીને કહા મિલેંગે, કુછ દેર તક તુમે રાહ દેખની પડેગી, કોઈ બાત નહીં, બહુત દૂર સે આયા હું, મને સુના હૈ સ્વામિનારાયણ ખુદા કહેલાતે, મેં બહુત દૂર સે આયા, લેકિન દર્શન તો કરુંગા, કંઈક હશે અંદર તો જ ભગવાનનો ભેટો થાય, કાં બધાને નથી થતો, કાંઈ ઘસે તમારા મારા પુણ્ય તો જ વડતાલ ધામમાં આવીને આપણે બેઠા છીએ, કાં બધાથી ન થવાતું, કાંઈક તો ભગવાનનો કે મોટા સંતનો રાજીપો આપણે પહેલા લીધેલો છે, એ રાજીપો કામ લાગે છે ને, વિશેષ રાજી ભગવાનને સંતો થાય એવું આપણાથી જીવાય છે. અલા જીવાય છે ને, બેઠો રાહ જોઈને. અને પછી મહારાજ અક્ષર ઓરડીમાંથી ત્યાં ઘોડશાળે પધાર્યા અને આવીને ખુરશી ઉપર બેઠા. મહારાજ ત્યાં ખુરશી મૂકી છે પાર્ષદોએ, અને એ મુસલમાનનું નામ હતું પીર મહંમદ, કોઈ મહંમદ પીર કહેતા. પછી એણે મહારાજને સલામ કરી, શું કર્યું ભાઈ, સલામ કરી એની રીતે જે આમ આમ કર્યું છે. એ લોકો આવું પગે ન લાવે, આમ આમ કરે, મુજરો કહેવાય છે એમ કરે, એવું કર્યું એના ધર્મ પ્રમાણે સંસ્કૃતિ પ્રમાણે. અને મહારાજે એના ખબર અંતર પૂછે, ક્યાંથી આવો છો, શું નામ, શું કામે આવ્યા છો, બહુ સારું આવ્યા. એણે બધા સમાચાર આપ્યા અને પછી તેણે ગોડસાળ હામું જોયું મુસલમાનને મોહમ્મદે, અને સ્વામિનારાયણ ભગવાને કાંઈક સંકલ્પ કરેલો એટલે એને ગોડશાળામાં નૈરું તેજ દેખાણું. જો ભાઈ, આપણો ને આપણો સભાનો માણસ કાંઈક એમ કે મને તેજ દેખાય છે, તેજ દેખાય છે, તો કદાચ આપણામાં કોઈ લોકો એવી શંકા કરી શકે કે કાંઈક તમે અંદર અંદર બધા એક ને, એટલે કાંઈક ગોઠવેલું તૂત હશે. પણ હવે કોઈ હાવ બારીનો માણસ આવે અને એ એમ બોલવા માંડે, આહા આટલું બધું તેજ, ત્યારે ત્યાં તૂત ન હોય, હકીકત તેજ હોય. હા, મુસલમાનને ઘોડશાળમાં તેજ દેખાણું, અને એમાં એને સપ્તમુખો ઘોડો દેખાણો. એને બહુ નવાઈ લાગી કે સાત મુખવાળો ઘોડો અહીંયા ગઢડામાં સ્વામિનારાયણ પાસે દાદાના દરબારમાં મને આ દેખાય છે, આ રિયલમાં હું છે હું, પણ દેખાડો ને ઘોડો. અને પછી એને બહુ મોટું આશ્ચર્ય થયું, એ સપ્તમુખી ઘોડાને ફરતા 24 પૈગંબરોએ એને દર્શન દીધા, ત્યારે એ માણસના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. આંખો બંધ થઈ ગઈ ને મળદું થઈ ગયો ને કાંઈક ઉપર ચડી ગયો ને ત્યાં એને દર્શન થયા, એવી વાત નથી, ખુલ્લી આંખે દર્શન થયા છે. એને બહુ નવાઈ લાગી કે આ શું. અને પછી એ ઘોડા ઉપર એક સુંદર સુવર્ણનું સિંહાસન બાંધ્યું, અને એ સિંહાસનમાં એણે સ્વામિનારાયણ ભગવાનને બેઠેલા જોયા, ત્યારે એનું એક એક રૂમાડ ઊભું થઈ ગયું. એસી ઘટના ઘટી ગઢડામાં, અતિ આશ્ચર્ય થયું અને એકદમ ઊભો થયો. યા અલ્લાહ પરવરદિગાર, ક્યા બાત હૈ, મેને જિંદગી મેં કભી સોચા નહીં થા કે મેરી જિંદગી મેં એસા ભી એક દિન આયેગા કે મેં મેરી આંખો સે ખુદા કા દર્શન પાઉંગા. ક્યા બાત હૈ, બહુ નહીં. અને પોતે એમ વિચારવા લાગ્યો કે હવે મારે શું આપું, મને ભગવાન મળે એના માટે હું શું કરું. અને એમ કહેવાય છે કે રૂપિયાવાળો હતો, સારા સારા કિંમતી ઘોડા ખરીદવા નીકળેલો એટલે એની પાસે રૂપિયા હતા. 1000 રૂપિયા સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં મૂક્યા. બોલો, તે દિવસે એકાનો હતો દાડી, એકાનો 1000 રૂપિયા. અને પછી મહારાજને એમ કીધું, મહારાજ હવે સંસાર હરામ, યહાં સે મેં કહીં ભી નહીં જાઉંગા. મહારાજ કે પણ તમને અહીંયા ફાવશે? ક્યું નહીં. એની સાથે એનો ભત્રીજો હતો, એને બોલાવીને કહ્યું કે હવે હું પ્રગટ ખુદાને પામ્યા પછી એને મૂકીને આડો ઓળો ક્યાંય જાઓ તો મને ખુદાનો મહિમા ના કહેવાય, અને ખુદાએ મારા ઉપર આવી કૃપા કરીને એનું આવું દિવ્ય મને દર્શન દઈને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું એની મેં કાંઈ કિંમત કરી ના ગણાય, માટે અબ યે જિંદગી ખુદા કે ચરણ મેં સમર્પિત હૈ. અરે વો ભત્રીજા, યે મેરા સબ સામાન લેકે ઘર જાઓ. એના ભત્રીજાને એનો બધો સરસામાન સોંપી દઈ અને વિદાય કર્યો. અને પરમ ચૈતન્યાનંદ સ્વામી નોંધ લે છે કે એ મહારાજનો પાર્ષદ થઈને રહ્યો, પણ મહારાજે એકદમ થોડાક દિવસમાં જ પોતાના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન આપી એને તરત જ ધામમાં મોકલી દીધો. કમાલ કથા. એટલે જાજુ એનું ક્યાંય નામ જણાતું નથી કે મમ્મદ કરીને એક મહારાજના પાળામાં એક પાર્ષદ હતો. કેમ જે લાંબુ રહ્યો હોય તો એના કાંઈ પ્રસંગો, ઘટનાઓ, સેવાઓ બધું નોંધાય. સ્વામી કે તરત મોકલી દીધો. એવી રીતે તે જગ્યાએ એક ચરિત્ર કર્યું છે, આમ લખ્યું. ઘોડસાળના પગથિયે એક ચરિત્ર કર્યું છે એમ લખ્યું. પરમ ચૈતન્યાનંદ સ્વામીનું કામ એટલું બધું પરફેક્શન વાળું, એટલું બધું કે એવું મેં કોઈનું કામ પરફેક્શન વાળું ગ્રંથકારનું જોયું નહીં. સ્વામી તમે વાંચ્યું શ્રીજી મહારાજના ચરિત્ર? એકવાર વાંચી લો. દુનિયાને આપણે આમ જો છાતી ઠોકીને કહી શકીએ કે તમે એકવાર ભગવાન સ્વામિનારાયણનું સત્ય નક્કર સાહિત્ય પઢો, પછી સ્વામિનારાયણ વિશે કંઈક બોલવાનું મન થાય તો બોલજો. એકવાર વાંચો. આપણે કુંડળધામ તરફથી પ્રકાશિત કર્યો છે અજોડ. એમણે જે ઐતિહાસિક દ્રષ્ટિએ મહારાજના જે ચરિત્રો નોંધ્યા છે ને, એમાં નાસ્તિક પણ આસ્તિક થાય એવું દૈવત છે. જગ્યા બતાવીને લખ્યું છે આ ચરિત્ર આ જગ્યાએ કર્યું, આટલા જણા હતા. એમાં ઉગમણા બારના ઓરડાના ચરિત્ર, આથમણા બારના ઓરડાના ચરિત્ર, પાંચુબાના ઓરડાનું ચરિત્ર, ઘેલા દાંદલના ઘરનું ચરિત્ર, ઘેલા કાંઠાનું ચરિત્ર, લક્ષ્મીવાડીનું ચરિત્ર, ખળખળિયાનું ચરિત્ર, ઓલી જગ્યાનું ચરિત્ર, આ જગ્યાનું ચરિત્ર, એવું બધું લખ્યું છે. આમ ફૂંટ માપીનો કે ઓરડાથી 10 હાથ છેટે ત્યાં આ ચરિત્ર કર્યું હતું, આવું બધું લખ્યું છે. આ મોઢે બેઠા હતા, આવા કપડાં પહેર્યા હતા, આ જ જગ્યાએ બેઠા હતા, ના થયું તો. આ વાત બહુ લોકોને અસર કરે એવી છે. આવું સાહિત્ય જેટલું આપણે જગતના સુધી પહોંચાડીએ ને, એટલું સમજું માણસને તો સમજાય. બાકી જે માણસ અંદરથી દ્વેષ રાખીને એક પ્રકારની ગંથીમાં ફસાઈ ગયેલો જ હોય રાગ દ્વેષથી, છોડો, એને છોડી દો. એ તો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ ધરતી ઉપર હતા ને, ત્યારે કેટલાય રાગ દ્વેષથી ગંઠાઈ ગયેલા હતા. ભગવાન રામચંદ્ર વખતે પણ કેટલાય અસુરો ને નાસ્તિકો ભગવાનને નહીં ગણનારા, ગાળું દેનારા હતા. હર અવતારમાં, હર મોટા પુરુષના કાળમાં એમનો જ વિરોધ કરનારા અમુક આ ધરતી ઉપર હોય જ છે. ઉસકો બાકાત કર દીજે. પરંતુ જેને ભારતીય શાસ્ત્રમાં, વેદોમાં, ભાગવતમાં, રામાયણમાં, ગીતામાં, ઉપનિષદોમાં શ્રદ્ધા છે, આસ્તિક છે, એવા ભક્તોને સ્વામિનારાયણ ભગવાનને, સ્વામિનારાયણ ભગવાનના શાસ્ત્રો, સંપ્રદાયને, ભગવાને કરેલા જીવ કલ્યાણના કાર્યો જરાય ભાગવત ઉપનિષદ વેદોથી અલગ નહીં લાગે, જરાય જુદા પણ સનાતન ધર્મ હિન્દુ ધર્મથી નહીં દેખાય. સ્વામિનારાયણ ભગવાનનું સત્સંગી જીવન, હરિલામૃત, વચનામૃત, શિક્ષા પત્રી એકવાર સારી રીતે અથેથી તટસ્થ બુદ્ધિએ અભ્યાસની ઈચ્છાથી વાંચવું જોઈએ. એનો એક અનેરો આનંદ છે. સત્ય જાણવાનો એક મોટો લાહવો હોય છે. એવી રીતે એ જગ્યાએ એક ચરિત્ર કર્યું. આમ ભગવાન સ્વામિનારાયણની છબી નિરખીને મમ્મદ પીર ન્યાલ થઈ ગયો, મનુષ્ય જન્મ સફળ થયો, સ્વામિનારાયણના ચરણે સમર્પિત થયો, એક મુસલમાન સ્વામિનારાયણનો ત્યાગી થયો. અને મહારાજે તત્કાળ એને શુદ્ધ કરી ટૂંક કાળમાં જ અક્ષરધામના મુક્ત બનાવી દીધા. બેઠા છે એ અક્ષરધામમાં અત્યારે, આપણી રાહ જોવે છે કે તમે હવે જટ આવો એમ. આપણે એને કેવું છે કે વટનાવત દિવસ શતાબ્દી મહોત્સવ જોયા વિના નહીં, હમણાં ઉતાવળ કરો. માં આવો મોટો મહોત્સવ વડતાલમાં થઈ રહ્યો છે ને તમે, અમે તો એમ કહીએ છીએ કે આખું અક્ષરધામ તમે આ મહોત્સવમાં આવો. અમારું આમંત્રણ છે. હમણાં તો આય લીલા લેર છે.
રેશમિ કોર નો રે કરમા સાયો છે રૂમાલ, રેશમિ કોર નો રે કરમા સાયો છે રૂમાલ, પ્રેમાનંદ તો રે એ છબી નિરખી થયો નિહાલ, પ્રેમાનંદ તો રે એ છબી નિરખી થયો નિહાલ, થયો નિહાલ. આજ મારે ઓરડે રે આગા અવિનાશી હલબેલ, કે આજ મારે ઓરડે રે આગા અવિનાશી હલબેલ, ભાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો છેલ, ભાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો છેલ,
આજ મારે ઓરડે રે હે આગા અવિનાશી હલબેલ, વાલા ભક્તો. પ્રથમ પદ આપણે આ રીતે વાગોળ્યું, માણ્યું, બહુ મજા આવી. હવે આપણે બીજા પદમાં પ્રવેશ કરીએ છીએ. આ ધ્યાનના પદો છે. પહેલા પદમાં મહારાજને પ્રેમાનંદ સ્વામીએ ઓરડે પધરાવ્યા, બેહાર્યા, સમાચાર પૂછ્યા અને ભગવાનનો મહિમા કહ્યો. અને હવે બીજું પદ છે, એ ભગવાનના શણગારનું વર્ણનનું છે. પ્રથમ મહિમા થાય પછી મહારાજનું ધ્યાન થાય. આ બીજું પદ ભગવાન શ્રીહરિનું ઉપાંગ ધ્યાનનું છે. એટલે ભગવાનને પહેરાવેલા બરાસ કપૂરના જે કાંઈ શણગારો છે, અને સુરતવાસી ભાઈચંદ શેઠ, લક્ષ્મીચંદ શેઠ, ગોવિંદ શેઠે મહારાજ માટે સોનેરી વસ્ત્રો જે લાવીને પહેરાવ્યા, એ બધું જે અદ્ભુત વર્ણન છે, એ સ્વામી જેવા મેં નિરીખ્યા રે, શું કહે છે, જેવા મેં નિરીખ્યા રે, જેવા મેં નિરીખ્યા એવા કહું છું, જોઈને કહું છું. ચાલો બીજા પદમાં પ્રવેશ કરીએ. સજની સાંભળો રે શોભા વર્ણવું તેની દેહ, 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 મૂર્તિ સમારતા રે મુજને ઉપજો અતિ સ્નેહ, મૂર્તિ રે મુજને ઉપજો અતિ સ્નેહ, પહેરા છે સમે રે હરિયે અંગે અલંકાર, પહેરા છે સમે રે હે પહેરા તે સમે રે, પહેરા તે સમે રે હરિયે અંગે અલંકાર, પહેરા તે સમે રે હરિયે અંગે અલંકાર, હરિયે હરિયે અંગે અલંકાર, જેવા મેં નિરખ્યા રે ઓ, જેવા મેં નિરખ્યા રે તેવા વર્ણવ કરીને પ્યાર, જેવા મેં નિરખ્યા રે તેવા વર્ણવ કરીને પ્યાર, જેવા મેં નિરખ્યા રે, જેવા મેં નિરખ્યા, જેવા મેં નિરખ્યા રે તેવા વર્ણો કરીને પ્યાર, બરાસ કપૂર ના રે પહેરા હરડે સુંદર હાર, બરાસ કપૂર ના રે પહેરા હરડે સુંદર હાર, તોરા પાઘ મારે તે પર મધુકર કરે ગુંજાર, તોરા પાઘ મારે તે પર મધુકર કરે ગુંજાર, તોરા પાઘ મારે તે પર મધુકર કરે ગુંજાર, તોરા પાઘ મારે તે પર મધુકર કરે ગુંજાર. હા, મહારાજે તોરા પહેર્યા છે એમાં બરાસ કપૂરની કણીઓ છે અને સરસ મજાના ફૂલડા છે, એટલે ભમરાઓ એ ફૂલની સુગંધી લેવા માટે આવે છે. અને ભમરાના કઈ મોટા મુક્ત ભમરાના રૂપમાં મહારાજને ચડેલા પુષ્પની સુગંધ લેવા આવે છે. અને એ દ્રશ્ય 3D એનિમેશનમાં અદભુત કંડારાયું છે, જોવાની મજા. ભમરા ઉડતા હોય, મહારાજ આમ વાત કરતા હોય, તોરા હાલતા હોય, ભમરા બેસતા હોય, ધ્યાન કરવું હાવ ઈઝી બની જાય.
તોરા પાઠ મારે તે પર મધુકર કરે ગુંજાર, તોરા પાઠ મારે તે પર મધુકર કરે ગુંજાર,
બાજુ પેર ખારે બાએ કપૂર ના શોભી,
બાજુ પેર ખારે બાએ કપૂર ના શોભી,
કડા કપૂર ના રે જોતા ચોરે સૌના ચીત,
કડા કપૂર ના
સર્વે અંગ મારે ઉઠે અતરની બહુ ભોર,
સર્વે અંગ મારે ઉઠે અતરની બહુ ભોર,
ચોરે ચિતને રે હસતા કમળ નયન ની કોર,
ચોરે ચિતને રે હસતા કમળ નયન ની કોર,
હસતા ઉઠે તમારે સહુને દેતા સુખ આનંદ,
હસતા હે તમારે સૌને દેતા સુખ આનંદ,
રસ રૂપ મૂર્તિ રે શ્રી હરિ કેવળ કરુણા કાંદ,
રસ રૂપ મૂર્તિ રે શ્રી હરિ કેવળ કરુણા કાંદ,
અદ્ભુત રૂપ મારે કહેતા શેષન પામે પાર,
અદ્ભુત રૂપ મારે કહેતા શેષન પામે પાર,
હરિને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર,
હરિને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર,
બાલક વેણ મારે નેણા કરુણામાં ભરપૂર,
બાલક વેણ મારે નેણા કરુણામાં ભરપૂર,
અંગો અંગ મારે જાણે ઉગ્યા ગણિત સૂર,
અંગો અંગ મારે જાણે ઉગ્યા ગણિત સૂર,
કરતા વાદળી રે બોલી અમૃત સરખા વેણ,
કરતા વાદળી રે બોલી અમૃત સરખા વેણ,
પ્રેમાનંદ ના રે જોતા તૃપ્તન થાય ને,
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 સજની સાંભળો રે શોભા વર્ણમ તેની તે,
સજની સાંભળો રે શોભા
તારે, મૂર્તિ સંભાર તારે મુજને ઉપજો અતિશને,
મૂર્તિ સંભાર તારે મુજને ઉપજો અતિશને,
મુજને ઉપજો અતિશને, મુજને ઉપજો અતિશને, અદ્ભુત પદ છે.
શ્રી હરિચરિતામૃત સાગરમાં પોરબંદર તરંગ 72માં શ્રીહરિએ એવું કહ્યું 26મી ચોપાઈમાં,
તેલ ધાર સમ અખંડ હી ભગવાન કી મૂર્તિ તાકી, સ્મૃતિ અખંડ જો રખના ભૂલના ન કદાકી.
ભગવાનની મૂર્તિની સ્મૃતિ તેલની ધારાની જેમ અખંડ રાખવી, હે સંતો ભક્તો તે ક્યારેય ભૂલવું નહીં. આવું બોલ્યા. પછી એવું બોલ્યા,
સંશય ગ્રંથિ આદિ કહાવત ગ્રંથિ જેતી જો, ગ્રંથિ રહે અનાદિ સબકે હોત નાશ તેહી,
અખંડ વૃત્તિ રાખવાની આજ્ઞા કરે છે અને અખંડ વૃત્તિ રાખીએ તો શું આપણને ફળ મળે એનાથી મહારાજ આપણને માહિતગાર બનાવે છે, અવગત કરે છે. જો તમે મારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખશો વાલા ભક્તો, તો તે અખંડ સ્મરણ રૂપ ધ્યાન સંશય આદિ જેટલી અનાદિ કાળથી રહેલી જે જે ગ્રંથિઓ છે તે બધી જ ગ્રંથિઓનો નાશ કરી નાખશે. બધી જ ગ્રંથિઓ બળીને ભસ્મ થઈ જશે. આત્મા માઇક તમામ ગ્રંથિઓથી છૂટો થશે, નિજ સ્વરૂપમાં આવશે અને એનામાં રહેલા પરમાત્માના સ્વરૂપમાં તે જોડાઈ જશે. એને હવે માયા બાદ નહીં કરી શકે. એ છે ભગવાનને સંભાળ્યાનું, સ્મરણ કર્યાનું, રટ્યાનું ફળ. માટે આ તો કરવું જ જોઈએ. સેવા કરતા કરતા, હાલતા ચાલતા, ખાતા પીતા, સૂતા જાગતા, મટકું મારતા ભગવાનને તો સંભાળવા જ પડે. ભગવાનના ભગત થઈને ભગવાન ના સંભાળે તો ભક્તપણાનો કોઈ મિનિંગ રહેતો નથી. કેટલી મહારાજ સરસ વાત કરે છે, તમામ ગ્રંથિઓ બાળવી છે તો અખંડ સ્મૃતિ રાખો. ભૂલોમાં સંશય ગ્રંથિ, પછી સ્ત્રી પુરુષની ગ્રંથિ, પછી દેહભાવની ગ્રંથિ, પંચવિષયની વાસનાની ગ્રંથિ, આવી બધી કેટલીક ગ્રંથિઓ છે જે ઊંડી ઉતરી ગઈ છે ચૈતન્યમાં. કાઢી નીકળે નહીં, બાળી બળે નહીં. ભગવાન સ્વામિનારાયણે કારિયાણીના 12મા રત્નામૃતમાં કહ્યું કે કારણ શરીર છે વજ્રસાર જેવું છે, તે જીવની સાથે એવું ચોંટ્યું છે કે કોઈ રીતે ઉખડે એમ નથી. પછી કચુકાનો દાખલો આપ્યો આંબલિયાનો, કે આંબલિયાની જે છાલ હોય તે બીજ સાથે એટલી બધી દ્રઢપણે ચોંટી હોય કે આંબલિયાના જેટલા કટકા કરીએ તે તમામ કટકા સાથે એ કાળી છાલ હોય એમ કારણ શરીર જીવ સાથે ચોંટ્યું છે. જીવની એ જ માયા છે, બીજી નહીં. હા, એનું કારણ શરીર છે એ જ એની માયા છે. અને મહારાજ કે એ કારણ શરીર જેને બાળી દેવું હોય એને અમારું અખંડ ધ્યાન ધરવું. ત્યાં માટલા અમારા વચનને હૃદયમાં ધારવા અને અમારી મૂર્તિ હૃદયમાં ધારવી. આજ્ઞાગ્નિ, ભગવાનની આજ્ઞામાં રહેવું એ એક એવા પ્રકારની અગ્નિ છે, એ એક એવા પ્રકારની તપશ્ચર્યા છે કે એનો જબરજસ્ત તાપ થાય છે અને એમાં કારણ શરીર શેકાઈને બળી જાય છે. પછી ભગવાનનું ધ્યાન કરવું એ ધ્યાનાગ્નિ છે. પણ ધ્યાનાગ્નિ પછી થાય, પહેલા જ્ઞાનાગ્નિ પ્રગટ કરવો જોઈએ. જ્ઞાનાગ્નિ બે પ્રકારનો છે, એક આત્મજ્ઞાન અને બીજું ભગવદ મહાત્મ જ્ઞાન. એ અગ્નિ પ્રગટ થાય એટલે સહજ ધ્યાન થાય અને એ ધ્યાનાગ્નિથી અને ભગવાનની આજ્ઞા વચન એમાં રહેવાથી ગમે એવી મલિન વાસના હોય, ગમે એવા પૂર્વ સંસ્કાર પાકીને જીવ સાથે એક રસ થઈ ગયા હોય બધું ઉખડીને આઘું થઈ જાય. મહારાજે કીધું એ જ આંબલિયાને અગ્નિમાં શેકીએ તો, પછી હાથે કરીને ચોળીએ તોય એની છાલ એનાથી અલગ થઈ જાય. એમ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખનારનું કારણ શરીર તરત ઉખડી જાય અને આત્મા બ્રહ્મરૂપ બને અને એ બ્રહ્મમાં બિરાજેલા પરબ્રહ્મનો એને સાક્ષાત અનુભવ થાય. આવી ભગવાન સંભાળે એને બહુ મોટી ફલશ્રુતિ મળે છે, બહુ મોટો લાભ થાય છે. હરિ કી મૂર્તિ તાકો ધ્યાન કરત જો તીન મહી. હરિ કી મૂર્તિ તાકો ધ્યાન ધરત જો તીન મહી, આવરણ હોવત વાકો નાશ હોય જાવત તે હું, નાશ હોય જાવત તે હું. પરમાત્માનું અખંડ સ્મરણ કરવું, અખંડ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, એમાં જે જે આવરણ થતું હોય એનો તરત નાશ થઈ જાય. શું કરવાથી? અખંડ ભગવત સ્મરણ કરવાથી. પહેલા વચનામૃતમાં મહારાજને પૂછ્યું કે માયા કોને જાણવી, માયાનું રૂપ શું, માયાને કેમ ઓળખવી. મહારાજે જેટલો અદ્ભુત ઉત્તર આપ્યો છે ટૂંકમાં આપણી ભાષામાં સચોટ, એવો શાયદ બીજા ગ્રંથોમાંથી આપણને નથી મળતો. ટૂંકું હાવ ભગવાનનું ધ્યાન ધરતા જે પદાર્થ આડું આવે એ માયા. ભગવાન સંભાળવા હોય અને બીજું સાંભળે આ ન માયા. ભગવાનના વિચારો કરતા હોઈએ, સંકલ્પો કરતા હોઈએ અને વચમાં બીજો સંકલ્પ થઈ ગયો, એ સંકલ્પ જ માયા છે. કેટલી અદ્ભુત વ્યાખ્યા કરી. આવી વ્યાખ્યા કરવાનું કારણ એ છે કે ભગવાનના જે ભક્ત હોય એને પોતાના આત્માનું કલ્યાણ કરવાની ઈચ્છા હોય તો એણે એ બી સમજવું જોઈએ કે કલ્યાણ કહેવાય કોને. માત્ર માયાથી મુક્ત થવું એને કલ્યાણ કહેવાતું નથી, પરંતુ પરમેશ્વરથી યુક્ત થવું એને કલ્યાણ કહેવાય છે. ભગવાનની મૂર્તિમાં વૃત્તિ ન રહે અને નર્યું પોતાનું સ્વરૂપ તેજ રૂપે દેખાયા કરે તો એ પણ માયા છે. એ આડું આવ્યું. એટલે લોયાના 14માં મહારાજે એમ કહ્યું કે જ્યારે એ તેજ એકલું દેખાય છે અને એમાં રહેલી મૂર્તિ અમને દેખાતી નથી ત્યારે અમારા અંતરમાં અકળામણ થઈ જાય છે, અને જ્યારે એ મૂર્તિને દેખીએ છીએ ત્યારે જ શાંતિ થાય છે, એવી તો અમારે ઉપાસના છે. અને ગોપીઓના જેવી એ પરમેશ્વરને વિશે અમારે ભક્તિ છે કે ભગવત દર્શનમાં પાપણે મટકું મારે તોય ખટકે કે હે બ્રહ્મા મટકા હું કેમ બનાવ્યા. અમને ભગવત દર્શનમાં આડા આવે છે, આવી તો અમારે ભક્તિ છે. આવું મહારાજ બોલે છે. ભગવાન સ્વામિનારાયણના તમામ વચનોમાં સૌથી વધારે જો કોઈ વાત હોય તો ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાની વાત સૌથી વધારે છે. મેં તો બધા બહુ ગ્રંથો વાંચ્યા, વિચાર્યા, ઘૂંટ્યાને કથા કરી એટલે સાર આખો હાવ આમ તરવાઈને નજર સામે આવી ગયો છે. એક જ તાન હતું મહારાજનું, મારી મૂર્તિને પળ ભૂલશો નહીં, મને ભૂલશો નહીં. ભણવું હોય તો ભણજો, જે કરવું હોય તે કરજો, પણ મને ભૂલશો નહીં. 100 વાતની એક વાત, મારી મૂર્તિ ભૂલશો નહીં. આવું આખી જિંદગી મહારાજ બોલ 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 કર્યા તોય આપણને એ વાતનું તાન ચડતું નથી, એ પણ મારા બેટાનું આશ્ચર્યકારી છે. ખબર નહીં કેટલું બધું માથામાં અજ્ઞાન ભર્યું છે. તુમકુ ભૂલ ફૂલ સો ફિરત હું, કહી ન જાત મૂર્ખતા મેરી, કહાં કહું હરી કરુણા તેરી. પશુ મિટાઈ મનુષ્ય મોહે કીનો, અન્ન જલ પોષત સાંજ સવેરી, કહાં કહું હરી કરુણા તેરી. તુમકુ ભૂલ ફૂલ સો ફિરત હું. બ્રહ્માનંદ સ્વામી કે હે મહારાજ માફ કરજો, તમને ભૂલીને ફૂલાઈને ફરું છું કે મેં આ કામ કર્યું, મેં ફલાણું કામ કર્યું, મારા આટલા વખાણ થવા જોઈએ, મારું આટલું સ્વાગત થવું જોઈએ, મારા કામ પ્રમાણે મારી સેવા પ્રમાણે હજી મને ક્યાં તમે બિરદાવ્યો છો. તુમકુ ભૂલ ફૂલ સો ફિરત હું, કહાં કહું મૂર્ખતા મેરી, ઓર કહાં કહું કરુણા તેરી. સમજવા જેવી વાત છે કે નહીં? હરિ કી મૂર્તિ તાકો, ધ્યાન કરત જો તીન મહી, આવરણ હોવત વાકો, નાશ હોય જાવત તે હું. જો અખંડ વૃત્તિ રાખવા માટે તત્પર થઈએ, મહાત્મ જ્ઞાનને આત્મજ્ઞાનને દ્રઢ કરીએ અને ભગવાનની આજ્ઞામાં રહીએ તો જરૂર કારણ શરીર ભલે ને વજ્ર સાર જેવું છે તો પણ આપણા આત્મામાંથી જુદું પડી જાય. અને ભગવાન શ્રી હરિ આત્મામાં જ મૂર્તિમાન બિરાજે છે એનું સાક્ષાત દર્શન થઈ જાય એને કલ્યાણ કહેવાય. ભગવાનમાં જોડાવું એને જ આપણા ગ્રંથો કલ્યાણ કહે છે, મોક્ષ કહે છે. બાકી તો કહ્યું કે ભગવાનના ધામમાં રહેવું એ પણ સકામતા છે, જો ભગવાનની સેવા ના મળે. ભગવાનના જેવું રૂપ પામવું એ પણ સકામતા છે, જો ભગવાનની સેવા ના મળે. પ્રથમનો 43મો. ભગવાનના જેવું ઐશ્વર્ય પામવું એ પણ સકામ ભક્તિમાં આવે છે, જો ભગવાનમાં જોડાઈ ના જવાય. બોલો, ચતુર્ધામ મુક્તિની જેને ઈચ્છા છે એ સકામ ભક્ત છે. કેવળ ભગવાનની સેવાને ઈચ્છે, ભગવાનના દિવ્યાનંદને ઈચ્છે એ નિષ્કામ ભક્ત છે. માટે ખોટા સંકલ્પ થાય તો એના ઉપર જરા વેર કરો, સમજ્યા? અને એક નાનો એવો શબ્દ કહું, ભગવાન હંભારવામાં સૌથી વધારે આપણે પોતે આડાવીએ છીએ. નાનો એવો વાક્ય છે, ભગવાનને સંભાળવામાં સૌથી વધારે આપણે પોતે આડાવીએ છીએ, પોતે ને પોતે. કેમ, જેટલા આપણને આપણા વિચારો થાય એટલા ભગવાનના વિચારો બંધ થઈ જાય, ના થાય. એટલે ભક્તિની પરાકાષ્ઠા એને કહેવાય છે કે એમાં પોતાને પોતાના કોઈ વિચારો જ ન થાય, કેવળ પોતાના પ્રિયતમ પ્રભુજીના જ અખંડ વિચારો આવ્યા કરે, એને ભક્તિ કહેવાય. મહારાજ વન વિચરણ કરતા એ વખતે જ્યારે એમને 6 ઉપવાસ થયા, આગળ એક કૂવો આવ્યો અને મહારાજને એમાંથી પાણી ચીસીને સ્નાન કરવું હતું. 10 ચેરનું મહારાજ તુંબડું હારે રાખતા અને દોરી રાખતા, અંદર કૂવો ઘણો ઊંડો, એમાંથી પાણી કાઢીને પ્રથમ મહારાજ સ્નાન કરે છે, પછી પોતાની પાસે જે શાલિગ્રામ છે એને તરભાણામાં મૂકી અને મહારાજ એના ઉપર 10 ચેર પાણીનું તુંબડું રેડે છે, ત્યારે એ શાલગ્રામ બધું પાણી પી જાય છે, 1, 2, 3, અને ભગવાનને પરસેવો વળી જાય છે. આવું સતાનંદ સ્વામીએ લખ્યું છે. અને પછી શાલગ્રામને બાલમુકુંદને મનમાં એમ થાય છે કે અરે રે, નીલકંઠજી થાકી ગયા, માટે હવે મારે ધરાઈ જવું જોઈએ. પછી તરભાણામાં પાણી દેખાણું, એટલે નીલકંઠ રાજી થયા, ઘાસ પ્રભુની તરસ છીપી, કેટલા બધા તરસ્યા થયા છે, નાવાનું પાણી પી ગયા, 10 શેરનું તુંબડું, એવા 2-4 તુંબડા તો પી ગયા. એટલા બધા તરસ્યા થયા, કેમ છે, 5-6 દિવસથી કાંઈ પાણી મળેલું નહીં. આપણે જેને નાનો એવો પથ્થર કહીએ, આપણે જેને બાલમુકુંદની નાની એવી મૂર્તિ કહીએ, પણ એ પથ્થર નથી, એ મૂર્તિ નથી. આપણે એને સાક્ષાત ભગવાન માનવા જોઈએ, કેમ જે એવી એમાં ઘટનાઓ ઘટી છે. આપણી એટલી ઊંચાઈ ન હોવાથી કદાચ આપણે સમક્ષ એ મૂર્તિ બોલે નહીં કે એવી ઘટના ઘટે નહીં. એનો મિનિંગ એ નથી થતો કે પથ્થર છે કે ધાતુની મૂર્તિ છે, ભગવાન નથી, તો નાસ્તિક પણ હું કહેવાય એવું માનીએ તો. પછી શાલિગ્રામ ધરાઈ ગયા અને ત્યારે નીલકંઠજીને એક ચિંતા થઈ, અને એ ચિંતાને સતાનંદ સ્વામીએ ભક્તિ કહી. નીલકંઠજીને એવી ચિંતા થઈ, અરે રે, મારા પ્રભુ આટલા બધા તરસ્યા તો ભૂખ્યા કેટલા હશે, મારા પ્રભુને કેટલી ભૂખ લાગી હશે, અરે રે, હું અહીંયા મારા પ્રભુને શું જમાડું, મારો નાહક કેટલા ભૂખ્યા હશે. આવી ચિંતામાં નીલકંઠજી વ્યથિત થઈ ગયા કે કોઈ કંઈક અન્ન આપો, મારા પ્રભુને ભૂખ લાગી છે, અરે રે. ત્યારે સતાનંદ સ્વામીએ કહ્યું કે આનું નામ ભક્તિ. શું કહેવાય? આનું નામ ભક્તિ. ભગવાનના જ વિચારો આવે, ભગવાનની જ ચિંતા થાય, પોતાનું કાંઈ યાદ જ ન આવે. મારું હું આવું માથામાં આવે જ નહીં, મારું હું મને શું મળે, મારી આમાં કાંઈ, આ અજ્ઞાન છે, આ દેહાભિમાન છે, આ ભૂલ છે. ભગવાન જ યાદ આવવા જોઈએ, એવું સત્સંગી જીવનમાંથી શીખવા મળે છે. અમે એક મંદિરમાં હતા, ત્યાં નરોત્તમ સ્વામી ઘઉં જોતા હતા, જે દી હું પાર્ષદ હતો તે દી. એમાં એક પાર્ષદ આવ્યા હતા, આમ બધા હારે ઘઉં જોતા હતા, એટલે મેં એને કીધું, એ પાર્ષદ મહાન હતા, ગૌમુખીમાં કાજુ બદામ રાખતા, સમજ્યા? આપણે તો ખબર નહીં, પણ એમાં એકવાર ગૌમુખી લેવા ગયા તે મોઢું પકડવાને બદલે પૂંછડું પકડ્યું, અને આમ ઓછી કરી તો મારો દંદુડો થયો. મેં કીધું આ હું, મને કે જોઈ જોઈ બધું જોઈ, મને કે દેહ હોય ને બધું હોય, મેં કીધું હારું હારું. પછી ઘઉં જોતા હતા ને, પછી મેં કહ્યું, મેં કીધું હરખું જોવો કાંકરા ગયા, મને કે હા ગયા. પછી હું સહજ એવું બોલ્યો, મેં કીધું આમ ઘઉંમાં કાંકરા જાય પછી ભગવાનનું પેટ દુખે, મેં કીધું એવી કાંકરાવાળી રોટલી ખાય, ધૂળવાળી. મને કે વાહ તમે ભગત હારા, મને કે ભગવાનને દુખતા દુખતા, એ તો ભગવાન છે, આ આપણું પેટ દુખે, મને કે એવું બોલ્યા કે આવું ખાઈ તો આપણે દુઃખે, ભગવાનને કાંઈ ન થાય, કે એવા મહાત્મ્યવાળા હશે. પણ નીલકંઠ પ્રભુને મનમાં એમ થયું કે પ્રભુ કેટલા ભૂખ્યા હશે, એને એમ ન થયું ભગવાનને થોડી ભૂખ હોય. ક્યાંક ક્યાંક આપણે ન અડાડવાનું હોય ને ત્યાં બ્રહ્મજ્ઞાન અડાડી દેવી, એટલે ભક્તિનો નાશ થાય. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે ભક્તિનો નાશ કરે એવો ધર્મ, એવું જ્ઞાન અને એવો વૈરાગ્ય થોડો પાછળ રાખવો, બહુ મોડ ન થઈ જવા દેવો. કેમ જે ભક્તિ અંગી છે અને ઓલા ત્રણ અંગ છે, એટલે એ તો ભક્તિના સહાયક છે, પણ જો એ સહાયક ખુદ અવરોધક બને તો થોડા ખેંચી રાખવા પડે, એમ વચનામૃત કહે છે. વાલા સંતો, ભગવાનની સ્મૃતિ વારંવાર સંભાળીને રાખવી તે પ્રત્યક્ષ દર્શન તુલ્ય છે. આ છેલ્લું વાક્ય, ભગવાનની સ્મૃતિ વારંવાર સંભાળીને કર્યા કરવી તે પ્રત્યક્ષ દર્શન રૂપ છે, એમાં કોઈ ફેરફાર નથી. 29મી ચોપાઈ મહારાજનું વાક્ય છે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
ઓ સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
ઓ સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સંત હરે જન ભયો તે સબ હે મુક્ત અનાદિએ, સ્વભાવ અબ ભૂલ ગયે તે સ્વભાવ અબ ભૂલ ગયે તે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે વાલા સંતો ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.